જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એના આધારે વિશેષ ગુણો ની ચર્ચા કરીએ છીએ અને મોક્ષ શાસ્ત્ર થી બિરાજમાન. આપણે વિશેષ ગુણોમાં તેની ચર્ચા કરીએ છીએ. છ દ્રવ્યના વિશેષ ગુણો જે આપણે જોયા, ઉદ્ગલ દ્રવ્યના વિશેષ ગુણો કયા કયા છે? સ્પર્શ રસ ગંધ વર્ણ, વેરી ગુડ. પછી કર્મદ્રવ્યના વિશેષ ગુણો ગતિ, અધર્મ દ્રવ્ય આકાશ દ્રવ્ય અવકાશ અને કાળ દ્રવ્ય પરિણામ. હવે જીવ દ્રવ્યના કયા કયા છે? બહુ બધા, દર્શન, જ્ઞાન, ચારિત્ર, સુખ, ધીર્ય, ચારિત્ર, ક્રિયાવતી શક્તિ, વૈભાવિક શક્તિ, આદિ બધી. આપણે બધા લાસ્ટ ટાઈમ આખું એક લિસ્ટ બનાવીને જોયું. આઈ હોપ યુ વુડ હેવ નોટેડ ધેટ લિસ્ટ. એ બધાની ચર્ચા આપણે આ બુકમાં કરવાના છે. એમાં આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? ઉપયોગ, વેરી ગુડ. લક્ષણ આપણે જોયું, લક્ષણ કોને કહેવાય? લક્ષણ એ દેટ સ્પેસિફિક ગુણ ઓફ અ દ્રવ્ય જેનાથી એ દ્રવ્યને આઈડેન્ટિફાઈ કરી શકાય. આપણે એની ડેફિનેશન પણ જોયેલી, ઘણા મળેલા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થને આઈડેન્ટિફાઈ કરવા વાળો ગુણ એને કહેવાય લક્ષણ. બરાબર છે. એ લક્ષણમાં ત્રણ દોષો ન હોવા જોઈએ એ આપણે જોયેલું. કયા ત્રણ દોષ હતા યાદ છે? અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંતો. અતિવ્યાપ્તિ એટલે એ દ્રવ્ય સિવાય બીજા દ્રવ્યમાં પણ એ ગુણ હોવું. અવ્યાપ્તિ એટલે એ દ્રવ્યમાં પણ અમુકમાં હોવું ને અમુકમાં ન હોવું. અને અસંભવ એટલે કે એમાં એ ગુણ હોવો જ નહીં. બરાબર, એને લક્ષણ છે. હવે એમાં જે આપણે જીવના લક્ષણ પર પહોંચ્યા છે, જીવનું લક્ષણ કયું? જીવનું લક્ષણ શું છે? જીવનું લક્ષણ ચેતના. જ્ઞાન ગુણ આપણે કહીએ છીએ પણ ઉપચાર થી છે. બધી રીતે જીવનું લક્ષણ છે ઉપયોગ. આપણે ઉપયોગ પર લાસ્ટ ટાઈમ થોડું ક્લાસિફિકેશન કરીને જોયું હતું, યાદ છે? આપણે જોયું હતું જીવના ગુણો છે ચેતના. ચેતનાના બે ભેદ છે, દર્શન ગુણ અને જ્ઞાન. હવે ચેતનામાં બીજા અપેક્ષાથી બે કયા ભેદ છે? એક છે લબ્ધિ જ્ઞાન અને એક છે ઉપયોગ જ્ઞાન. આ જોયું તું યાદ છે? લબ્ધિ જ્ઞાન કોને કહેવાય? હા, જે સ્ટોરેજ, એટલે એવું જ્ઞાન જે જીવનો ક્ષયોક્ષમ જ્ઞાન, જીવના ક્ષયોક્ષમ જ્ઞાન. ટેકનિકલ ભાષા લખવી જોઈએ આપણે, શું એ શબ્દ ખ્યાલ આવે. જીવના ક્ષયોક્ષમિક જ્ઞાનને લબ્ધિ જ્ઞાન કહેવાય છે. ક્ષયોક્ષમિક જ્ઞાન એટલે કે ટોટલ જીવનું જે પોટેન્શિયલ, હમણાં આ મોડ્યુલમાં આપણું જેટલું જ્ઞાન અવેલેબલ છે એ જીવનું મોડ્યુલ, હમણાં જેટલું જ્ઞાન અવેલેબલ છે એને લબ્ધિ જ્ઞાન. અને ઉપયોગ એટલે શું છે? વર્તમાનમાં જે જ્ઞાન દર્શનનો વ્યાપાર ચાલે છે જેનાથી આપણે વર્તમાનમાં જાણીએ છીએ એને ઉપયોગાત્મક જ્ઞાન કહેવાય છે. બરાબર, આટલું આપણે જોઈ લીધું. અને એનું જ આપણે થોડુંક આ બુકમાંથી વાંચીએ છીએ, સત્વાર સૂત્રથી પરમાગમમાંથી. લાસ્ટ ટાઈમ આપણે શરૂ કર્યું હતું પણ ટાઈમના અભાવે આપણું અધૂરું રહી ગયું એટલે આપણે આગળ વધારીશું. અધ્યાય બીજો મોક્ષ શાસ્ત્ર, અધ્યાય બીજો સૂત્ર આઠમું. આઠમું સૂત્ર શું છે? ઉપયોગો લક્ષણ, એટલે કે જીવનું લક્ષણ ઉપયોગ છે. તો એમાં પહેલા પરિભાષા આપી કે લક્ષણ કોને કહેવાય? તો ઘણા મળેલા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થને જુદો કરવા વાળા હેતુને, એટલે કે સાધનને
લક્ષણ કહે છે. પછી કહે છે ઉપયોગ કોને કહેવાય? તો ચૈતન્ય ગુણ સાથે સંબંધ રાખવા વાળા જીવના પરિણામને ઉપયોગ કહે છે. ચૈતન્ય ગુણ એટલે કે દર્શન ગુણ અને જ્ઞાન ગુણ. ઉપયોગને જ્ઞાન દર્શન પણ કહેવાય છે. તે બધા જીવમાં હોય છે અને જીવ સિવાય બીજા કોઈ દ્રવ્યમાં હોતા નથી. તેથી તે જીવનો અસાધારણ ગુણ હોવાને કારણે લક્ષણ છે. આ ત્રણ જે આપણે પેલા કન્ડિશન જોઈ હતી ને, અતિવ્યાપ્તિ અવ્યાપ્તિ ના સંભવ, તે એને પુરવાર કરે છે કે જીવમાં છે અસાધારણ છે અને બીજા કોઈ દ્રવ્યમાં નથી, માટે એનું લક્ષણ છે. આગળ જો એક્ઝામ્પલ આપે છે, જેમ સોના અને ચાંદી નો એક પિંડ હોવા છતાં, એક પિંડ એટલે કે યુ મેડ એન એલોય ઓફ ગોલ્ડ એન્ડ સિલ્વર મિક્સચર, એમ હોવા છતાં તેમાં સોનું તેના પીળાચાંદી લક્ષણ વડે અને ચાંદી તેના શુક્લાદી લક્ષણ વડે બંને જુદા જુદા છે. આપણે એલોય બનાવ્યું પણ એલોયમાં માઇક્રોસ્કોપિકલી જોઈએ તો ગોલ્ડ ના પાર્ટિકલ જુદા છે અને સિલ્વર ના પાર્ટિકલ જુદા છે, બંને પોતપોતાની સત્તામાં છે. માઇક્રોસ્કોપિકલી આપણને એક જ ગોલ્ડન ધાતુ દેખાય છે, રાઈટ? એવું હોવા છતાં માઇક્રોસ્કોપિકલી ગોલ્ડ ના પાર્ટિકલ જુદા, સિલ્વર ના જુદા છે, એવું છે ને? તેમ જીવ અને કર્મ ન કર્મ, આમ આપણને માઇક્રોસ્કોપિકલી જોઈએ તો એક શરીર આદિ દેખાય છે. માઇક્રોસ્કોપિકલી જોઈએ તેમાં જીવ જુદો છે, કર્મ કર્મ પરમાણુ જુદા છે અને આ શરીરના જે ન કર્મ પરમાણુ છે તે જુદા. હવે આ જે વસ્તુ છે એ તો ઘણા મળેલા પદાર્થ એક સાથે છે. હવે એમાંથી જીવને આઈડેન્ટિફાય કેવી રીતના કરવો? તો એના લક્ષણ, લક્ષણ શું છે? ઉપયોગ, ઉપયોગ એટલે કે જ્ઞાન દર્શનનો વ્યાપાર. તો આ જે ઘણા મળેલા પદાર્થ છે એમાં જ્ઞાનનો વ્યાપાર કેમાં ચાલે છે, એવું આપણે આપણા અંદરમાં વિચાર કરવો. અને એમ વિચાર કરતા જ્યાં જ્યાં જ્ઞાન છે એ વસ્તુ હું જીવ દ્રવ્ય છું એવો આપણને ખ્યાલ આવે. અંદર આ છે આપણે જૈન ખ્યાલ આવે છે. આ જે આખું એક કોમ્બિનેશન પદાર્થ જે અત્યારે આપણને જોવામાં આવે છે, અહીંયા શરીર પણ છે, દ્રવ્ય કર્મ છે, તેજસ શરીર પણ છે અને જીવ પણ છે, બરાબર? તો આમાંથી આપણે જીવને ગોતવો હોય તો કેવી રીતના ગોતવાનું? કે એના લક્ષણ, લક્ષણ શું છે? ઉપયોગ, ઉપયોગ એટલે કે જ્ઞાન દર્શન નો વ્યાપાર. તો અહીંયા જ્યાં જ્યાં જ્ઞાન છે એ હું જીવ છું, એમ આપણને આ ઘણા મળેલા પદાર્થમાંથી જીવને જુદો કરવાની એક કળા છે. ખ્યાલ આવે? આપણા વિચારમાં જુદો કરવાનો, શરીરને આત્મા જુદા કરી નાખશું તો હમણાં પ્રગટમાં જુદા નથી કરવાનું, જ્ઞાનમાં જુદા કરવાનું. ખ્યાલ આવે છે કે નહીં? જો આગળ હવે આ થોડું સ્કીપ કરીએ છીએ. ઉપયોગ એટલે શું? ચૈતન્ય તે આત્માનો સ્વભાવ છે, એટલે કે જ્ઞાન એ જીવનો સ્વભાવ છે. તે ચૈતન્ય સ્વભાવને અનુસરતો આત્માનો જે પરિણામ એટલે કે જ્ઞાનની વર્તમાનમાં પર્યાય, એટલે કે વર્તમાનમાં જ્યાં જ્ઞાન ચાલુ છે જાણવાનું કાર્ય, એ ઉપયોગ. ઉપયોગ જીવનું નિર્બાધ લક્ષણ છે. નિર્બાધ એટલે એને કોઈ બાધા નથી. બાધા નથી એટલે કે જ્ઞાન ક્યારે અટકતું નથી જીવનું. સ્તુતિ વખતે પણ એ બાધા રહીત જ્ઞાન ચાલ્યા કરે. ચાલો થોડું સ્કીપ કરીએ છે. હવે નવમું સૂત્ર લઈએ, મોક્ષશાસ્ત્ર અધ્યાય 2 સૂત્ર 9. ઉપયોગના ભેદ સદ્વિવિધો અષ્ટ ચતુર્ભેદ. સદ્વિવિધો એટલે કે ઉપયોગ બે પ્રકારના છે. કયા બે પ્રકારના છે? દર્શન ઉપયોગ અને જ્ઞાન, અને એના સબભેદો. તો અષ્ટ ચતુર્ભેદ એટલે કે જ્ઞાનના 8 ભેદ છે, દર્શનના 4 ભેદ, અષ્ટ ચતુર. હવે ભેદો આપણે પછી જોશું, પહેલા આપણે જ્ઞાન દર્શન શું છે એને આજે થોડું સમજવાની કોશિશ કરીએ. લાસ્ટ ટાઈમ થોડું શરૂ કર્યું હતું જાણવાના ક્રમમાં, ખ્યાલ આવે છે કે કોઈ પણ નવી વસ્તુને જાણીએ છીએ તો શું ક્રમ પડે છે, એમાં દર્શન શું છે, જ્ઞાન શું છે, એને થોડું વિશે જોઈએ. જો સૌથી પહેલા दर्शन उपयोग कोने के दर्शन उपयोग कोने के कोई पण लखनी कला सांभळी पछी लखवा माटे अलग थी कई समझ जो कोई पण पदार्थ ने જાણવાની યોગ્યતા એટલે કે લબ્ધી થતા એટલે કે એને જાણવાનો ટાઈમ થતા એમ સમજો અથવા વિચાર આવતો તે તરફ સન્મુખતા સન્મુખતા એટલે એ તરફ જોવું કે સમજો હું અહીંયા જોઉં છું હવે સડનલી મારે કઈ લખવાનો વિચાર આવ્યો તો આઈ ટર્ન અરાઉન્ડ અને હું બોર્ડ તરફ જોવા લાગ્યો તો વેન આઈ ટર્નિંગ અરાઉન્ડ એટલે હું બોર્ડ ને જોઉં છું તો સ્ટાર્ટિંગ ફ્રોમ દેટ પોઈન્ટ આપણું જ્ઞાન કયા ક્રોનોલોજીકલ ઓર્ડરમાં કામ કરે છે એની અહીંયા વાત કયા ક્રોનોલોજીકલ એટલે ટાઈમ વાઇઝ પહેલા શું થાય છે પછી શું થાય છે એ ક્રમ કેવી રીતના જાણવો એની અહીંયા વાત છે તે તરફ સન્મુખતા થતા સન્મુખતા એટલે કે પ્રવૃત્તિ અથવા બીજા પદાર્થથી હટીને વિવક્ષિત પદાર્થ તરફ ઉત્સુકતા પ્રગટતા થાય તે દર્શન છે અહીંયાથી હટીને કોઈ બીજા પદાર્થ તરફ આપણે જઈએ અને એના તરફ ફર્સ્ટ ગ્લિમ્સ આવે એ દર્શન છે વિવક્ષિત પદાર્થને થોડો પણ જાણવામાં આવતો નથી ત્યાં સુધીના ચેતનાના વ્યાપારને દર્શનોપયોગ કહેવામાં આવે છે જો થોડો પણ એને જાણી લીધો તો આપણે ક્રમમાં બહુ આગળ વધી ગયા છે તો આપણે જ્ઞાનમાં પહોંચી ગયા છે ખ્યાલ આવે છે સૌથી ફર્સ્ટ ગ્લિમ્સ જે પડે એ દર્શન ઉપયોગ છે દ્રષ્ટાંત એક્ઝામ્પલ એક માણસનો ઉપયોગ ભોજન કરવામાં લાગી ગયો હતો એનું ધ્યાન ક્યાં હતું જમવામાં ભોજન કરવામાં લાગી ગયો હતો અને તેને એકદમ ઈચ્છા થઈ કે બહાર મને કોઈ બોલાવતું તો નથી ને આપણને એવું કંઈક થાય ને કે સડનલી કંઈક અવાજ આવે કે કંઈક થાય અને આપણને એમ થાય કે ભાઈ મને તો કોઈ નથી બોલાવતું ને હું તે જાણી લઉં એને જાણવાની ઉત્સુકતા થઈ ને હું એ જાણી લઉં એ ઉત્સુકતા કોને કારણે થઈ એ ઇનિશિયલ એને જે આભાસ થયો એક એને પ્રતિભાસ થયો કે મને કંઈક આ સાંભળવામાં આવ્યું છે એક કંઈક આભાસ થયો ને એ દર્શન ઉપયોગ છે અથવા કોઈનો અવાજ કાનમાં પડવાથી તેનો ઉપયોગ ભોજન તરફથી હટીને શબ્દ તરફ લાગી જાય છે આમાં ચેતનાના ઉપયોગનું ભોજનથી ખસવું અને શબ્દ તરફ લાગવું પણ જ્યાં સુધી શબ્દ તરફનું કાંઈ પણ જ્ઞાન ન થાય ત્યાં સુધી તેને દર્શન ઉપયોગ કહેવાય છે પૂર્વ વિષયથી હટવું અને પછીના વિષય તરફ ઉત્સુક થવું તેને દર્શન ઉપયોગ કહેવાય છે જો આપણે હવે એને થોડું બોર્ડ પર સમજીએ એક ક્રમ હું અહીંયા લખું છું આ તમારે લખવું હોય તો હવે તમે લખી લેજો તમારી થી આપણે વર્ટિકલ સાઈડમાં એક ક્રમ લખીએ છીએ જાણવાનો ક્રમ જાણવાનો ક્રમ એટલે કે એક વિષયથી હટીને બીજા વિષય તરફ ગયા તો સૌથી પહેલા શું થાય છે પછી શું થાય છે પછી શું થાય છે એ રીતે આપણે ક્રમ લખીએ તો સૌથી પહેલા થાય છે દર્શન દર્શન પછી થાય છે જ્ઞાન હવે જ્ઞાનમાં પણ લેટ મી મેક અ ટેબલ આટલું દર્શન થઈ ગયું આ બધું જ્ઞાન છે રાઈટ આગળ ગયા તો જ્ઞાનમાં પણ થાય છે પહેલા મતિ જ્ઞાન આપણે ઓલું આવે ને એક ક્લાસિફિકેશન કરીએ તો ટ્રી ને સબ ટ્રી ને સબ ટ્રી એમ જ સમજ જોઈએ તો જ્ઞાનમાં પહેલા થાય છે મતિ જ્ઞાન પછી થાય છે ઇધર શુદ્ધ જ્ઞાન અથવા મનપર્યાય જ્ઞાન ઓર અહીંયા જ થઈ જાય છે અવધિ જ્ઞાન અથવા તો કેવલ જ્ઞાન આઈ એમ નોટ રાઇટિંગ કેવલ જ્ઞાન કેમ કે કેવલ જ્ઞાનનું મેકેનિઝમ કંઈક જુદું છે તો સ્ટેપ વન સોરી અહીંયા ધીસ ઇઝ સ્ટેપ વન
darshan. Step 2. Either mana paryagnan or either matignan or avignan. And step 3. Either shuddhnan or manapariyagnan. And that's why we have to take a karina jodiye. હવે એમાં પણ આગળ જઈએ, હજી સૂક્ષ્મતામાં જઈએ. વી વિલ ફર્સ્ટ ટેક ધ કેસ ઓફ મતિ જ્ઞાન. અવધિ જ્ઞાન ને હમણાં નથી લેતા. તો એટલે સેમ થિંગ આઈ એમ જસ્ટ રાઇટિંગ ઇટ અગેન જસ્ટ ઇન મોર ડિટેલ, કેમ કે આમાં લખવું થોડું કોમ્પ્લિકેટેડ થઈ જશે. તો સ્ટેપ વન કેન બી ઈધર ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, ઓર ઇટ કેન બી કેવલ દર્શન. પણ કેવલ દર્શન નું મેકેનિઝમ જુદું છે, એટલે એને આપણે અલગ રાખીએ. તો ઇન સ્ટેપ વન ઇટ કેન બી ઈધર ઓફ થ્રી, આ અથવા આ અથવા કોઈ પણ એક. બરાબર. Clear? Okay. Step 2. Mati Gnan ni andar. Have it. Avagraha. Iha. Avay. Dharana. This is not either or. આ જે મને બધા કીધા ઈધર ઓર છે એટલે હું સ્લેશ મારું છું. ધીઝ આર નોટ ઈધર ઓર, ધીઝ આર ઓલ ઇન વન સિક્વન્સ. એક સિક્વન્સમાં બધા થાય. ઓર અવધિ જ્ઞાન. ખ્યાલ આવે છે? તો આ આખું મતિ જ્ઞાન છે ઓર અવધિ જ્ઞાન. સ્ટેપ 3 ને હમણાં સાઈડ પર રાખીએ, પછી જોઈએ. હવે જુઓ, જો આ પહેલા બે દર્શન થાય, ચક્ષુ દર્શન કે અચક્ષુ દર્શન, તો એના પછી મતિ જ્ઞાન જ થાય. ફરી ચક્ષુ દર્શન કે અચક્ષુ દર્શન થાય તો એના પછી મતિ જ્ઞાન જ થાય. અને અવધિ દર્શન થાય તો એના પછી અવધિ જ્ઞાન જ થાય. રાઈટ? આટલું ક્લિયર છે? હવે કેવલ દર્શન થાય તો એના પછી નહીં, પણ એની સાથે ને સાથે જ કેવલ જ્ઞાન થઈ જાય. બરાબર. એ વસ્તુ જુદી છે ને આપણે પછી જોઈએ. આટલું ખ્યાલમાં આવે છે? હા, આપણે આવીએ. હવે સ્ટેપ 3 શું છે? કે કાં તો શુદ્ધ જ્ઞાન થાય છે, કાં તો મન પર્યાય જ્ઞાન થાય છે, એ આપણે પછી જોઈએ. હવે જો આપણે શું વાત કરીએ છીએ કે કોઈ પણ ક્રમ પડે જાણવાનો, એક વસ્તુથી આપણો ઉપયોગ ઘટ્યો અને બીજી વસ્તુમાં ગયો, તો ક્રમ વાઇઝ આ પ્રમાણે જ્ઞાન થાય. ઈધર ચક્ષુ અચક્ષુ દર્શન સૌથી પહેલા થાય, એટલે કે દર્શન ઉપયોગ સૌથી પહેલા થાય, એના પછી મતિ જ્ઞાન થાય, એના પછી શુદ્ધ જ્ઞાન થાય. ઓર ઇટ કેન બી દર્શન ઉપયોગ, એમાં અવધિ દર્શન, પછી સીધું અવધિ જ્ઞાન. અવધિ જ્ઞાન પછી દર્શન સ્ટેપ 3. આ સ્ટેપ 3 જે છે દેટ ઇઝ ઓનલી આફ્ટર મતિ જ્ઞાન. આઈ શુડ હેવ મેડ ધ ટેબલ ઇન અ ડિફરન્ટ ફેશન. આ થોડું કન્ફ્યુઝિંગ થઈ ગયું. ઓકે, દર્શન. તો દર્શનમાં ચક્ષુ અચક્ષુ, એના પછી મતિ જ્ઞાન. તો અવગ્રહ, ઈહા, અવાય, ધારણા, એના પછી શુદ્ધ જ્ઞાન ઓર મન પર્યજ્ઞાન. ઓકે, હવે ક્લિયર છે? કે પહેલા દર્શન ઉપયોગ થયો, વિચ ઇઝ ઈધર ચક્ષુ ઓર અચક્ષુ દર્શન, તો એના પછી મતિ જ્ઞાન થયું, એના પછી શુદ્ધ જ્ઞાન અથવા મન પર્યાય જ્ઞાન. ઓર સેકન્ડ ઓપ્શન ઇઝ
પેલા અવધિ દર્શન થયું, એના પછી અવધિ જ્ઞાન થયું, અને દેર ઇઝ નો સ્ટેપ 3. ઓર થર્ડ ઓપ્શન ઇઝ કે કેવળ દર્શન થયું અને એના પછી નથી, એની સાથે જ કેવળ જ્ઞાન થયું. લખી લીધું બધા? ઓકે. જો હવે આપણે મોક્ષશાસ્ત્ર અધ્યાય 1 સૂત્ર નંબર 15 કોઈને રેફરન્સ લખવો તો સાથે લખતા જજો. એટલે સૂત્રનું હેડિંગ શું છે? મતિ જ્ઞાનના ક્રમનો ભેદ. મતિ જ્ઞાનના ક્રમનો ભેદ. સૌથી પહેલા આપણે શું જોયું કે પહેલા દર્શનનો ઉપયોગ કર્યો, એના પછી આપણે મતિ જ્ઞાન હવે જોઈએ. એટલે આપણે ફર્સ્ટ સ્ટેપ અત્યારમાં જોઈએ. દર્શન ઉપયોગમાં શું થયું કે કોઈ એક પદાર્થથી આપણે ફોકસ હટાવ્યું, કોઈ બીજા પદાર્થને જાણવા માટે ગયા. બીજા પદાર્થને જાણવામાં ગયા ત્યારે સૌથી પહેલી જે ઇમ્પ્રેશન એક પડી અથવા એક ઉત્સુકતા જે થઈ એ દર્શન ઉપયોગ છે. હવે એનાથી આગળ વધ્યું તો એનાથી આગળ વધતા ક્રમથી 4 સ્ટેપ આવે છે, વિચ ઇઝ અવગ્રહ, ઈહા, અવાય અને માયા. હવે એની એક એકની હું ડિસ્ક્રિપ્શન વાંચું. અવગ્રહ, ચેતનમાં જે થોડો વિશેષ આકાર ભાસવા લાગે તે પહેલા થનારું જ્ઞાન જેને અવગ્રહ કહે છે. જેવી રીતના કે હું પહેલા આખું વાંચી પછી એક્સપ્લેન કરું. વિષય અને વિષયી એટલે કે વિષય કરનાર નું યોગ્ય સ્થાનમાં આવ્યા પછી, એટલે અહીંયાથી હું સપોઝ આમ જોવા ગયો તો યોગ્ય સ્થાનમાં આવી ગયો. યોગ્ય સ્થાનમાં આવ્યા પછી આદ્ય ગ્રહણ, સૌથી પહેલું જે ગ્રહણ થવું તેને અવગ્રહ કહેવાય છે. એને ઇંગ્લિશમાં અહીંયા નામ આપ્યું છે પરસેપ્શન. ઓકે, પરસેપ્શન નો મીનિંગ થોડો અલગ મને તો લાગે છે પણ અહીંયા પૂછ્યું. એટલે જો સૌથી પહેલા સમજો કે હું આ રૂમનો દરવાજો બંધ હતો, પહેલા હું બહાર હતો, હવે હું રૂમમાં એન્ટર થયો. તો રૂમમાં એન્ટર થવા માટે મેં જેવો દરવાજો ખોલ્યો તો નવું સબ્જેક્ટ મારી સામે આવ્યું ને, નવું સબ્જેક્ટ મારી સામે આવ્યું. હવે નવું સબ્જેક્ટ જે આવ્યું ને, સૌથી પહેલી એક ઇમ્પ્રેશન જે પડે દેટ ઇઝ દર્શનનો ઉપયોગ. હવે દર્શનનો ઉપયોગમાં આંખેથી ઇમ્પ્રેશન પડે છે ને, એટલે ઇટ ઇઝ કોલ્ડ ચક્ષુ દર્શન. ચક્ષુ દર્શન. સપોઝ જે આમાં એક્ઝામ્પલ હતું કે નીચેથી કોઈ બૂમ પાડી અને કાનથી જે ઇમ્પ્રેશન પડ્યું તો દેટ ઇઝ અચક્ષુ દર્શન. ખ્યાલ આવે છે? આપણને જીવની ઇન્દ્રિય કેટલી છે? 5. સ્પર્શ, રસ, રંગ, ચક્ષુ અને કર્ણ. તો ચક્ષુથી જે દર્શન ઉપયોગ થાય એને ચક્ષુ દર્શન, બાકીની 4 જે થાય એને અચક્ષુ દર્શન. એઝ સિમ્પલ ઇઝ ધેટ. બરાબર અંદર? ઓકે. અને ચક્ષુને શું નામ અલગ પાડી બાકી બધા કરતા? મેજર એના જે નહીં પણ ધીસ ઇઝ ધ મોસ્ટ રિસેપ્ટિવ. ચક્ષુ દર્શન ઇઝ મોસ્ટ રિસેપ્ટિવ ટુ પંચેન્દ્રિય. બાકીના 5, બાકીના 4 કરતા વધારે. જો હવે એ કોન્સેપ્ટ થોડો અલગ છે. બ્લાઇન્ડ પર્સન જે એમાં પંચેન્દ્રિય છે કે પંચેન્દ્રિયને જાણવાની શક્તિ એટલે જ્ઞાનમાં તો એવી કેપેબિલિટી છે પણ વર્તમાનમાં એવો ઉપયોગ નથી. ખ્યાલ આવે? એ વસ્તુ થોડી અલગ છે. હવે 3 ઇન્દ્રિય જીવો છે એને આંખ જ નથી. જેવી રીતના કે મચ્છર આદિ જે છે, કીડીઓ આદિ, સોરી નોટ મચ્છર, કીડી આદિ છે એને આંખ જ નથી. તો એને ચક્ષુ દર્શન છે, એને ખાલી આ ચક્ષુ દર્શન છે. એ વસ્તુ અલગ. જે અંધજન પણ પંચેન્દ્રિય આદિ છે, ચક્ષુ દર્શન તો ઓપ્શનલ અવેલેબલ છે, તો અત્યારે યુઝ થતું નથી. બરાબર? હવે પાછા આવી ગયો તો ક્રમમાં શું થયું કે મેં ક્લાસરૂમ ખોલ્યો તો જે પહેલી ઇમ્પ્રેશન પડી એટલે ચક્ષુ દર્શન થયું. બરાબર? હવે ઈ દર્શન પછી દર્શન માં જેવી ઇમ્પ્રેશન પડી હતી એનાથી થોડુંક વિશેષ જાણ્યું, પણ બહુ વિશેષ કરતા થોડું ઓછું જાણ્યું, એને અવગ્રહ કહેવાય છે. અવગ્રહ ને આનાથી વધારે ક્લિયરલી ડિફાઈન કરવું ડિફિકલ્ટ છે, કેમ કે એક ગ્લિમ્સ જ છે, પણ ગ્લિમ્સ માં થોડું વધારે ડિટેલ છે એમ સમજે. ખ્યાલ આવે? સ્પ્લિટ કરવાનું પર્પઝ શું છે કે આમાં જે આપણે ડિટેલના શાસ્ત્ર વાંચીએ છીએ મોટા, તો ત્યાં આપણને ખ્યાલ આવે છે કે કયું જ્ઞાન ખાલી અવગ્રહ સુધી અટકી ગયું, કયું જ્ઞાન ઈહા સુધી આવીને અટકી ગયું, કયું અવાય સુધી આવીને અટકી ગયું, કયું ધારણા સુધી પહોંચ્યું. અને પછી પાછળથી જે પર્પઝ છે એમ કે છે ભાઈ ધારણા જ્ઞાનમાં રહેલું જ્ઞાન સંસ્કાર રૂપે રહે છે તો ભવો ભાવ સુધી કાર્ય કરે છે, આદિ આદિ આદિ. અત્યારે તો આપણે બેઝિક ભણીએ છીએ એટલે આપણને બેઝિક પરિભાષાથી ઇન્ટ્રોડ્યુસ કરાવે, ખ્યાલ આવે છે? તો જ્ઞાનમાં પડતા જે ક્રમ છે એની આપણે વાત કરીએ છીએ. સૌથી પહેલી ક્રમ પડી દર્શન ઉપયોગ, ચક્ષુથી પડે તો ચક્ષુ દર્શન, બાકી અન્ય ઇન્દ્રિયથી પડે તો અચક્ષુ દર્શન. એનાથી થોડું વધારે ડિટેલ જાણ્યું એ અવગ્રહ. હવે એનાથી વધારે આગળ ઈહા, ઈહાનું વાંચ્યું. અવગ્રહ દ્વારા જાણવામાં આવેલા પદાર્થને વિશેષ રૂપ જાણવાની ચેષ્ટા એટલે કે ઈહા. જો સમજો, આમાં રેફરન્સ આપી દો 11મા સૂત્રનો, આપણે જોઈએ એમાં કંઈક છે તો એને જવાબ. ઓકે, જો જેવી રીતના નીચેથી અવાજ આવ્યો, કર્ણ ઇન્દ્રિયમાં એક પ્રતિમાસ થયો કે કંઈક થયું, તો એ થયું અચક્ષુ દર્શન. બરાબર, અચક્ષુ દર્શનમાં પણ આમ જાણે અવાજમાં કોઈ મારું નામ લેતું હોય એવો કંઈક જરાક એડિશનલ વધારે ક્લેરિટી થઈ તો એ અવગ્રહ. હવે એને શું થયું કે એને એ જાણવાની ચેષ્ટા થઈ, ચેષ્ટા એટલે કે જાણે કોઈ ઈચ્છા થઈ કે આ મને કોઈ મને બોલાવે છે, અને પ્રશ્ન ઉભા થયા કે શું કોઈ મને બોલાવે છે, કે આ મારા કોઈ ઓળખીતાનો અવાજ છે, કે મારા માટે તો નથી ને. આવા જ્ઞાનમાં પ્રશ્ન ઉભા થવા, ઓલાને જાણવા માટે ટુ ગેટ મોર ક્લેરિટી, એને ઈહા કહેવાય છે. પેલા અવગ્રહ શું થયું કે ખાલી એક પ્રતિભાસ થયો કે કઈક કઈ જ્ઞાનમાં થયું, એમાં હવે ક્વેશ્ચન ઉભા થયા વધારે જાણવા માટે કે મને કોઈ બોલાવે છે કે શું થયું, એને ઈહા કહેવાય. એ જાણવાની ઈચ્છા કરી અને એ જાણવા માટે પ્રયત્ન કરે છે, અને પ્રયત્ન કરીને ક્લેરિટી મેળવે છે કે હા જો મને જ બોલાવે છે, મને જ કોઈ બૂમ પાડી, એને અવાય કહેવાય છે. ઈહા પછી ચડશે. જો હવે એને વાંચી વિશેષ ચિહ્ન દેખવાથી તેનો નિશ્ચય થઈ જાય છે તે અવાય છે. એ અવાજમાં હવે મારું જ નામ કોઈ લીધું તો મેળવું, તો એ વિશેષ ચિહ્ન થયું ને કે આ મારું જ નામ છે અને મને જ કોઈ બોલાવે છે, એવો જ્યાં નિર્ણય થયો એને અવાય કહેવાય. આ બધું જેને પ્રશ્ન પર સેકન્ડમાં થઈ જાય છે આપણને ખબર પડતી નથી, પણ આ તો દેવી ભગવાનના જ્ઞાનમાં જે ક્રમ આવે છે એ આપણને જણાવે. હવે એવી રીતના એક્ઝામ્પલ તરીકે જાણો કે આપણે અહીંયાથી સમજો ઘરે ગયા તો રસ્તામાં અનેક ગાડીઓ ક્રોસ થાય છે, અનેક ચાલવા વાળા લોકો ક્રોસ થાય છે, તો જયારે ત્યાંથી જઈએ છીએ તો એ ગાડીને જાણીએ છીએ કે ન જાણીએ તો એક્સિડન્ટ થઈ ગયો, તો જાણીએ છીએ કે નહીં? જાણીએ જાણીએ, પણ જે જોઈએ છે એની બાઉન્ડ્રી ક્યાં છે, મારી બાઉન્ડ્રી ક્યાં છે, કશું નથી થતું, સાઈડમાંથી નીકળવાની જગ્યા છે કે નહીં, આદિ આદિ, ખ્યાલ આવે. પણ જ્યાં થોડા આગળ પહોંચ્યા તો કઈ ગાડી હતી, કયો કલર હતો, શું હતું, કઈ યાદ રહે છે? નથી રહેતું. કેમ? બીકોઝ યુ મૂવ ડાઉન, ખ્યાલ આવે છે? તો આ જ્ઞાનમાં પહેલા તો જ્યાં આપણે ચલાવી રહ્યા ત્યાં એક સામાન્ય પ્રતિભાસ છે કે હા મારી આગળ રોડની આ સિચ્યુએશન છે. હવે એમાં વધારે જ્ઞાન આગળ વધે છે કે ભાઈ કઈ ગાડી ક્યાં છે, આ તો પ્રશ્ન ઉભો થયો, એ ઈજામાં પહોંચી જાય, ખ્યાલ આવે. તો એક સામાન્ય પ્રતિભાસ થયો, એનાથી વધારે વિશેષ થયું ક્યાં કે બે ગાડી જેવું ત્યાં લાગે છે, ખ્યાલ આવે. પછી એમાં વિશેષ પ્રશ્ન થયો કે ભાઈ આ બે ગાડી છે તો મોટી છે કે નાની છે, અંદર વધારે જગ્યા છે કે નહીં મને નીકળવાની, આદિ આદિ જે પ્રશ્ન ઉભા થયા એ યાદ. પછી નિર્ણય લેવો કે હા તો બે રિક્ષા છે, વચમાંથી નીકળવાની જગ્યા છે, તો હું નીકળી શકીશ એ અવાય છે, આપણે નીકળી ગયો, ખ્યાલ આવે છે? પણ જ્ઞાન અવાય સુધી જ અટકી ગયું એટલે પછી ત્યાં કઈ વસ્તુ ગઈ, રિક્ષા ગઈ, ગાડી ગઈ, શું ગયું આપણને કઈ યાદ રહેતું, ખ્યાલ આવે છે? હવે સમજો આપણે રસ્તા પર ચલાવતા હોય અને એક રેડ કલરની કાર આવી છે, મસ્ત એકદમ એકદમ શેપ એનો, હવા ઝીંગ કરીને આવે. હવે આપણે અહીંયા જલાવીએ છીએ, સામાન્ય પહેલા તો પ્રતિભાસ છે કે ભાઈ કઈક છે, આ બે જેવું લાગે છે અવગણ, આ કઈ કઈક ગાડી છે, શું છે, અથવા કઈક નવીનતા લાગે છે, આપણને પ્રશ્ન ઉભો એ આ તો રેડ ફરારી છે, હવા. અરે શું છે, કૂપ છે કે ફોર સીટર છે કે શું નામ છે, આ અલગ અલગ પ્રશ્નો ઉભા થઈને એને વિશેષ વિશેષ આપણે જાણવાની ટ્રાય કરીએ છીએ કે ભાઈ સ્પોર્ટ વર્ઝન છે, એનો નંબર શું છે, કે સ્પેશિયલ નંબર છે કે નહીં, ને કોણ અંદર ચલાવે છે, ને આજી આજી જાણીએ. પછી ઘરે ગયા ત્યાં ઘરે જઈને શું કહીએ, અરે આજે તો એક રેડ ફરારી છે, મજા આવી ગઈ, યાદ રહ્યું કે નહીં આપણને? એ જ્ઞાન નાળવા સુધી જોઈએ, ખ્યાલ આવે છે? કાળાંતરે પણ 6 મહિના પછી પણ યાદ આવે છે, અરે ઓલે દિવસે જે ગાડી જોઈ હતી એના જેવી તો ક્યાંય, ખ્યાલ આવે છે? આ ધારણા જ્ઞાન કહેવાય, જે મેમરીમાં આટલું ઇમ્પ્રિન્ટ થઈ જાય આટલું ડિટેલમાં, એને ધારણા કહેવાય છે, ખ્યાલ આવે છે? પાછી ધારણા એટલે શું છે, કે અવાયથી નિર્ણય કરેલા પદાર્થને કાળાંતરે ન ભૂલવો તેને ધારણા કહેવાય છે, ખ્યાલ આવે છે? આ ક્રમ સમજાવ્યો પહેલા તો બધા, ઓકે. તો જાણવામાં શું થયું કે પહેલા તો આપણે કોઈ વસ્તુને જાણી, પહેલા એક સામાન્ય પ્રતિભાસ થયો, એ સામાન્યમાં પણ જરાક વિશેષ પ્રતિભાસ થયો, પછી ક્વેશ્ચન જોવા લે કે આ શું છે, મારે રિલેટેડ છે, નથી, કોઈ પર્સન છે, કોઈ થિંગ છે, શું છે, શું છે આ, અને એના આન્સર મળ્યા, નક્કી થયું એ અવાય, અને યાદ રહી ગયું એ ના. હવે જ્યાં ધારણામાં નક્કી કર્યું કે ભાઈ આ વસ્તુ તો આ છે, સમજો ચલાવીએ છીએ ગાડીને આગળે હોન્ડા સિટી, ધારણામાં નક્કી થયું, ધારણામાંની હવાઈમાં જ નક્કી થયું કે આ હોન્ડા સિટી છે, પછી નંબર પ્લેટ ગયો કે સપોઝ 3517 વોટર, તો ત્યાં આપણે મેમરીમાંથી કાઢીએ, અરે 3517 તો પહેલાનો નંબર છે, પહેલાનો મારા ફ્રેન્ડનો કે મારા મમ્મીનો કે મારા વોટ એવર જેનો હોય એનો, તો એ ધારણામાંથી આપણે રિકોલ કર્યું ને 3517 તો આનું છે, તો એને કોરિલેટ કરીને અરે આ અહીંયા ક્યાંથી, ખ્યાલ આવે છે કે આ અહીંયા ક્યાંથી, અથવા તો અરે આ અહીંયા, આ તો ત્યાં હોવા જોઈએ હતા, ઓર એલ્સ અરે આ તો મારા એક્સેટ્રા એક્સેટ્રા. તો પહેલા તો આપણે કોનું જ્ઞાન કરતા હતા, ગાડી ગાડી ગાડીના જ્ઞાન પરથી પેલા પર્સન ના જ્ઞાન ઉપર શિફ્ટ થઈ ગયા, ખ્યાલ આવે છે કે નહીં? તો એક પદાર્થ પરથી બીજા પદાર્થ ના જાણવાપણા પર વિશેષ જ્ઞાન થવું એને શુદ્ધ જ્ઞાન કહેવાય, એને શુદ્ધ જ્ઞાન કહેવાય, ખ્યાલ આવે છે? તો એક પદાર્થ ના જાણવાપણા થી આપણે કોઈ અન્ય પદાર્થ ના જાણવાપણા પર પહોંચી જઈએ છીએ એને શુદ્ધ જ્ઞાન કહેવાય છે. આપણી કોમન પ્રેક્ટિસમાં ડે ટુ ડે લાઈફમાં આપણું જ્ઞાન કેવું છે, દર્શન મતી શુદ્ધ, દર્શન મતી શુદ્ધ, દર્શન મતી શુદ્ધ, એમ ચાલ્યા જ કરે નિરંતર. કોઈ પણ આપણે વસ્તુને જાણીએ, એ જાણીને એને વિશેષ જાણીએ, વિશેષ જાણીને અરે આ તો એમ કરીને આપણું જ્ઞાન ડાયવર્ટ થઈ જાય છે ને વારે ઘડી, એક વસ્તુ પર આપણું જ્ઞાન ફોકસ રહી શકતું નથી, ઘડી ઘડી ડાયવર્ટ થાય છે, પછી ત્યાં શુદ્ધ જ્ઞાન નું કઈક કરતા હોય ત્યાં વળી કઈક નવી વસ્તુ જોઈએ, એટલે પાછું દર્શન ઉપયોગ થી શરૂ થાય, ખ્યાલ આવે? આ આપણું જ્ઞાન નું ચક્ર, આખો જ્ઞાન નો પ્રોસેસ નિરંતર આવી રીતના ચાલ્યા જ કરે. આમાં કોઈ ને ડાઉટ યસ? હા, વેરી ગુડ. નહીં, દરેકે દરેક સંસારી જીવને કોઈ પણ ગતિ ના હોય એને મતી શુદ્ધ જ્ઞાન બધાને લીધે, એટલે આપણને પણ મતી શુદ્ધ જ્ઞાન અત્યારે અવેલેબલ છે.
તો આપણે કહીએ
ચેતન કરનાર જીવ ને અવધિ જ્ઞાન જન્મ થી તો આપણને બધા ને મતિષ્ઠું છે, પણ ચેતન કરવાનું એડિશનલ શું છે?
અવધિ.
હવે અવધિ જ્ઞાન શું છે આપણે આમાં પાછળ આવશે. પેલા જોઈ લઈએ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ની મર્યાદા થઈ એને જોવાનું, ડિટેલ ને આપણે જોઈશું. કોઈ રૂપી પદાર્થ ને ડાયરેક્ટ આત્માથી જાણવું એને અવધિ જ્ઞાન કહેવાય છે. એટલે કે સમજો, મારે આ ક્લાસરૂમ ની અંદર શું ચાલી રહ્યું છે એ જોવું હોય તો કાં તો બારીમાંથી જોવું પડે, કાં દરવાજામાંથી જોવું પડે, અંદર આવીને જોવું પડે. કેમ કે મારું જ્ઞાન ઇન્દ્રિયો ઉપર ડિપેન્ડન્ટ છે. બરાબર, મારું જ્ઞાન ઇન્દ્રિય પર ડિપેન્ડન્ટ છે. કંઈક સાંભળવું હોય તો એવી જગ્યાએ બેઠવું પડે જ્યાં બધા વેવ્સ આવે, કાનમાં હિટ કરે તો મને સમજાય. અવધિ જ્ઞાન કોને કહેવાય? અહીંયા બેઠા બેઠા પોતાના હાથમાંથી ડાયરેક્ટ, સમજો અમેરિકામાં કઈ થઈ રહ્યું છે એ ત્યાંનું, એટલે એમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું લિમિટ છે. જેને એટલી લિમિટ હોય તો અહીંથી અમેરિકાનું કદાચ જાણી શકે. ખ્યાલ આવે? અહીંયાથી બેઠા બેઠા ત્યાંના રૂપી, એટલે પૂતગલ પદાર્થ કે સપોઝ ઓલો છે ને, શું કહેવાય, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, એ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર કઈક સપોઝ કોઈ ટેરરિસ્ટ અટેક થાય ફોર એક્ઝામ્પલ, અને અહીંયા બેઠા બેઠા અવધિ જ્ઞાની ને જણાઈ જાય તો એને અવધિ જ્ઞાન કહેવાય છે. જેવી રીતના કે કોઈ તીર્થંકર નો જન્મ થાય તો જે સૌધર્મ ઇન્દ્ર હોય એ ત્યાં બેઠા બેઠા જાણી લે કે અરે અહીંયા તો તીર્થંકર નો જન્મ થયો, ખ્યાલ આવે, એને અવધિ જ્ઞાન છે. એ આપણે વધારે ડિટેલમાં જોઈશું. હાય હાય હાય, બધું જ થાય. એમને અવધિ જ્ઞાન પણ, એને મતિ જ્ઞાન પણ છે, શુદ્ધ પણ છે અને અવધિ પણ છે. તો મેજોરિટી તો મતિ શુદ્ધ જ યુઝ કરે છે. અવધિ જ્ઞાન યુઝ કરવા માટે એને સ્પેશિયલ એફર્ટ કરવી પડે. જેવી રીતના સમજો આપણે અહીંયા બેઠા છે, બરાબર, તો મેજોરિટી તો આપણે આંખથી જોઈએ છીએ, કાનથી જાણીએ છીએ, આદુ બધું આપણે નોર્મલ ચાલુ છે ચાલુ, બરાબર. પણ સમજો હવે કંઈક હું તમને કહું, અરે ઓલો અવાજ તમને સંભળાય, આમ જરાક કંઈક પીટી અવાજ આવ્યા કરે છે, તો તમારે શું કરવું પડે? એક આમ સ્પેશિયલ એફર્ટ મૂકવી પડે કે ભાઈ કંઈક સંભળાય છે, જોવું પડશે. ખ્યાલ આવે? ભલે અવધિ જ્ઞાનનું આપણી આ કોરિલેશન ન થાય, કેમ કે એમની એફર્ટ જુદી છે. એમને અવધિ જ્ઞાન માટે ઉપયોગ મૂકવો પડે. આપણે એ રીતના શબ્દ આવે ને ક્યારેક સાંભળ્યું હોય, આપણે પંચકલ્યાણ થાય ને તો એમાં શું થાય કે તીર્થંકર ભગવાન નો જન્મ થાય તો સૌધર્મ ઇન્દ્ર નું સિંહાસન ડોલાય માંડે, હલવા માંડે. તો પછી ડાયલોગ શું આવે કે સૌધર્મ ઇન્દ્રએ ઉપયોગ મૂક્યો, અવધિ જ્ઞાન થી ઉપયોગ મૂક્યો. એટલે શું ઉપયોગ? એટલે શું? આપણે જોયું ને જે જ્ઞાન દર્શન નો વર્તમાન નો પ્રગટ વ્યાપાર, તો વર્તમાનમાં એમને પણ મતિશુદ્ધ ચાલુ છે. એમણે અવધિ જ્ઞાન થી હવે સ્પેશિયલ જરાક એફર્ટ કરીને જાણ્યું કે ભાઈ શું થયું, ચાલ આવે એ અવધિ જ્ઞાન સ્પેશિયલ એફર્ટ નું કામ. ચલો આગળ આવ્યું. ઇધર દેખીએ, પહેલે અવધિ દર્શન હોતા હે, ઉસકે બાદ અવધિ જ્ઞાન હોતા હે. યે તો મેને ઇધર ઓર, યા તો યે એસે લિખા, એટલે કે યહાં પે વાપસ ક્લિયર છે. હા, જો આમાંથી જ આપણે વાંચીએ ને, પેજ 56 ક્વેશ્ચન 161. હવે આપણે ચાલુ તો કરવાનું છે 151 થી, પણ એક શુદ્ધ જ્ઞાન ની પરિભાષા વાંચીને પાછું આવે. જો શુદ્ધ જ્ઞાન કોને કહે છે? મતિ જ્ઞાન થી જાણેલા પદાર્થ ના સંબંધ થી અન્ય પદાર્થ ને જાણવા વાળા જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન કહે છે. તો એક પદાર્થ મતિ જ્ઞાન થી જાણ્યો અને એને કનેક્ટેડ કોઈ બીજા પદાર્થ ને જાણવા માંડીએ તો એને શુદ્ધ જ્ઞાન કહેવાય. પરસેપ્શન એટલે શું? એક જાણે એક પ્રતિભાસ થયો આપણને, એટલું જ. હવે નહીં, થોટ, વોટ ઇઝ અ થોટ? થોટ ઇઝ એકચ્યુઅલી જ્ઞાન. અ થોટ ઇઝ એક ઇનિશિયલ, એક આપણને ગ્લિમ્પ્સ આપે છે. Not necessary. For example, when you are saying Jnan is something which is factual in front of you, okay? પણ હવે સપોઝ આપણે એવી વસ્તુ ઇમેજિન કરીએ છીએ કે નહીં કે ઇમેજિન કરો કે સપોઝ આ ચેર આમ ઉપર થઈ જાય તો અનુમાન કરીએ છીએ ને આપણે એવું ઇમેજિન તો કરીએ છીએ ને ઇમેજિનેશન શું કરે ઇમેજિનેશન ઇઝ ઓલસો જ્ઞાન પણ ઇટ ઇઝ અ ઇટ્સ અ ડિફરન્ટ ટાઈપ ઓફ જ્ઞાન વિચ ઇઝ નોટ ફેક્ચ્યુઅલ જ્ઞાનમાં પણ આવા ઘણા બધા ભેદો છે તો આ જે વસ્તુ વાત કરે છે એક જનરલાઇઝ વાત છે કે સપોઝ કોઈ વસ્તુને તમે તમારી સામે જાણો છો હા એ જાણવાની એનાથી શરૂઆત કરી હવે એને રિલેટેડ બીજી વસ્તુ જાણવાની કોશિશ ઓલામાં વયા કે એ પણ સૂચના છે જેવી રીતે સમજો કે આ ફોનને હું જાણું છું રાઈટ તો આ ફોનને મેં પહેલા કંઈક છે અરે આ શું છે અરે આ તો મારો જ ફોન છે પછી મારો જ ફોન છે અરે આ તો ક્રેક પડી ગઈ લાગે તો ફોનમાંથી આપણે કાચમાં આવી ગયા ને અને ક્રેક પડી ગઈ લાગે છે એમ કરીને તો એ શુદ્ધ જ્ઞાનમાં ઘૂસી ગયા કેમ કે ઓલી વસ્તુ જે જાણતા હતા એને રિલેટેડ કોઈ બીજી વસ્તુ છે તો ફેક્ચ્યુઅલ જ ને એ પણ સામે છે એટલે ઇટ કેન બી ફેક્ચ્યુઅલ ઇટ કેન બી ઇમેજિનરી પણ જ્ઞાન તો જ્ઞાન છે હા જો એવી રીતના આપણે આપણા શાસ્ત્રમાં પણ એવા શબ્દો વાપરવામાં આવે છે કે એક છે ભાવશુદ્ધ જ્ઞાન ભાવશુદ્ધ જ્ઞાન એટલે કે જ્યાં પોતાના આત્માનો અનુભવ કર્યો અને આત્માનું જે એક અંદરથી જ્ઞાન જીવે એ ભાવશુદ્ધ જ્ઞાન અને એક છે દ્રવ્યશુદ્ધ જ્ઞાન કે ભાઈ આ બધી શાસ્ત્ર વાંચ્યા એ ગાથાઓ યાદ રહી ગઈ એ દ્રવ્યશુદ્ધ જ્ઞાન દેવ શબ્દ શુદ્ધ જ્ઞાન છે પણ મીનિંગ અલગ અલગ છે અહીંયા એક જનરલાઇઝ શુદ્ધ જ્ઞાનની વાત કરે છે અને ત્યાં એક શાસ્ત્રીય ભાષાનું શુદ્ધ જ્ઞાનની વસ્તુ અલગ છે જો આપણે આવી ગયા પ્રશ્ન નંબર 151 પર લાસ્ટ ટાઈમ હતા એની પહેલા આપણે જોયું ચેતના ચેતના એટલે જ્ઞાન દર્શન નો વ્યાપાર એ આપણે જોયું બરાબર ચેતનાના કેટલા ભેદ છે તો દર્શન ચેતના અને જ્ઞાન દર્શન ચેતના કોને કહે છે જેમાં પદાર્થનો ભેદ રહિત એક સામાન્ય પ્રતિભાસ એટલે કે અવલોકન હોય તેને દર્શન ચેતના કહે છે જેમ કે જ્ઞાનનો ઉપયોગ એક ઘડા તરફ હતો ત્યાંથી ચૂકીને કોઈ બીજા પદાર્થ સંબંધી જ્ઞાનનો ઉપયોગ શરૂ થાય એ જ્ઞાન શરૂ થાય તે પહેલા ચૈતન્યનો સામાન્ય પ્રતિભાસ એટલે કે વસ્તુનો સામાન્ય પ્રતિભાસ એને દર્શન ઉપયોગ કહેવાય છે આટલું ક્લિયર છે બધાને હવે એનાથી આગળ જ્ઞાન ચેતના એટલે કે જ્ઞાન ઉપયોગ કોને કહે છે જેમાં પદાર્થનો વિશેષ પ્રતિભાસ થાય કે આ ઘડા તરફ જોતા તેમાંથી બીજી વસ્તુ તરફ જોયું એક ઇનિશિયલ ગ્લિમ્પ્સ આવી દર્શન ઉપયોગ છે હવે એમાં વિશેષ જાણપણું થાય એને જ્ઞાન ઉપયોગ કહે છે વિશેષ પ્રતિભાસ થાય તેને જ્ઞાન ઉપયોગ કહે છે અર્થાત જ્ઞાન ગુણને અનુસરીને વર્તનારો ચૈતન્ય પરિણામનો ચૈતન્ય પરિણામ એ જ્ઞાન ઉપયોગ છે આગળ હવે દર્શન ચેતનાના કેટલા ભેદ છે તો ચાર ભેદ છે ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન અવધિ દર્શન અને ચક્ષુ દર્શન કોને કહે છે ચક્ષુ ઇન્દ્રિય દ્વારા મતિ જ્ઞાન થાય આપણે શું જોયું કે ચક્ષુ ઇન્દ્રિય થયું પછી મતિ જ્ઞાન થયું બરાબર તો ચક્ષુ ઇન્દ્રિય દ્વારા મતિ જ્ઞાન થાય તો એ મતિ જ્ઞાન પહેલા જે સામાન્ય પ્રતિભાસ છે એને ચક્ષુ દર્શન કહેવામાં આવે છે અચક્ષુ દર્શન કોને કહેવાય ચક્ષુ ઇન્દ્રિયને છોડીને બાકીની ચાર ઇન્દ્રિય અને મન મન એટલે બધું દ્રવ્ય મન છે ને જેનાથી આપણે સાચા ખોટાનો વિચાર કરીએ તો એનાથી જે મતિ જ્ઞાન થયું એની પહેલા પદાર્થોનો એક સામાન્ય પ્રતિભાસ થયો એને અચક્ષુ દર્શન કહેવામાં આવે અવધિ દર્શન કોને કહેવાય તો અવધિ જ્ઞાન થવા પહેલા સામાન્ય પ્રતિભાસને અવધિ દર્શન કહેવાય બરાબર આપણે બધું જોઈ લીધું એટલે ફટાફટ વાંચીએ કેવલ દર્શન કોને કહેવાય છે કેવલ જ્ઞાનની સાથે થવાવાળા સામાન્ય પ્રતિભાસને કેવલ જ્ઞાન કહે છે જો કેવલ જ્ઞાનમાં વિશેષતા શું કામ છે બાકી બધા જ્ઞાન કરતા કેવલ જ્ઞાનમાં એક સ્પેશિયાલિટી છે શું સ્પેશિયાલિટી છે હા એક સાથ લેકિન કેવું હોય વેરી ગુડ થી બાકી બધા જ્ઞાન લિમિટેડ છે વેર એઝ કેવલ જ્ઞાન ઇઝ કમ્પ્લીટ જ્ઞાન એમ સમજો કે આ દુનિયામાં જેટલી પણ વસ્તુઓ છે
એ બધી જ વસ્તુનું ભૂત વર્તમાન ભવિષ્ય બધું જ કાઉન્ટ કરી લો, એના બધા જ ગુણો લઈ લો, બધું જ લઈ લો, બધું જ તમે એક જ સમયમાં જાણી લીધું, તો નેક્સ્ટ સમયમાં જાણવા માટે શું બચ્યું? કઈ ન બચ્યું, બધું જ એક સાથે જાણી લીધું. તો જ્યાં કેવલ જ્ઞાન થયું ત્યાં બધું જ એક સાથે જાણી લીધું, તો નેક્સ્ટ સમયમાં જે કેવલ દર્શન સફળ થયું તો ત્યાં કેવલ જ્ઞાન એના પછી થવા માટે સ્કોપ જ નથી. ખ્યાલ આવે છે? એટલે કેવલ દર્શન ને કેવલ જ્ઞાન બે સાથે જ થાય. ચલો અવગ્રહ એન્ડ દર્શન ચેતના સાઉન્ડ અ લિટલ બિટ સિમિલર, કેમ કે બંને માં સામાન્ય પ્રતિભા છે. ઈહામાં તો પછી એટલા ક્વેશ્ચન ઉભા થાય છે. તો અવગ્રહ ઇઝ અ ફર્સ્ટ સ્ટેપ જેમાં એક સામાન્ય પ્રતિભા છે, અને દર્શન માં પણ સામાન્ય પ્રતિભા છે. દે સાઉન્ડ સિમિલર બીકોઝ વી કાન્ટ રીલી ડિસ્ક્રાઇબ ઇટ ઇન મોર ડિટેલ. બાય ધ ટાઈમ યુ ડિસ્ક્રાઇબ ઇન ડિટેલ ઇટ્સ ઓલરેડી ઈહા એન્ડ અવગ્રહ. એટલે એમ જ સમજો કે કોઈ વસ્તુનો એક સામાન્ય પ્રતિભાસ થયો ને, તો એમાં દર્શન ઇઝ પ્રિલિમિનરી અને અવગ્રહ ઇઝ મિડલ એડવાન્સ. ફોર એક્ઝામ્પલ, જેવી રીતના આપણે ગાડીનું એક્ઝામ્પલ આપીએ છીએ, તો ગાડી ઇઝ નોટ અ ગુડ એક્ઝામ્પલ, કેમ કે યુ આર કોન્સ્ટન્ટલી વોચિંગ. પણ સમજો કે સડનલી કોઈ અવાજ આવે, રાઈટ, અને એ અવાજનો તમને એક પ્રતિભાસ છે. તો દર્શન ક્યાં સુધી છે? યુ કાન્ટ ઇવન ડિસ્ટિંગ્વિશ કે ભાઈ આ અવાજ ને કારણે પ્રતિભાસ છે. ફરી દર્શન ઇઝ સો પ્રિલિમિનરી કે યુ કાન્ટ ઇવન ડિસ્ટિંગ્વિશ કે આ અવાજ ને કારણે પ્રતિભાસ થયો છે કે જોવાને કારણે થયો છે કે તેને કારણે કઈ થયું. બસ એટલું જ છે. નહી તો દર્શન જ્ઞાન ચારિત્રમાં દર્શન એ શ્રદ્ધા, ઇટ્સ ડિફરન્ટ. એની વાત આપણે હજી કરશું. આ દર્શનમાં ધો ધ વર્ડ સેમ, આ દર્શન ઇઝ એકચ્યુઅલી ઇન ધ સેન્સ ઓફ જાણવું અને એક સામાન્ય પ્રતિભા. દર્શન જ્ઞાન ચારિત્રમાં વાય સો એમ્ફેસિસ ઇઝ પેડ બીકોઝ એ શ્રદ્ધા વસ્તુ જુદી છે, અને દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. અને આ દર્શન ઇઝ નોટ રિયલી ટોક સો મચ અબાઉટ બીકોઝ ઇટ ઇઝ સો કન્ટેમ્પરરી એકદમ કે થઈ જાય છે ને, એટલે એની એકચ્યુઅલી બહુ વાત નથી કરતા. જે પાછળથી સમ્યક દર્શન, મિથ્યા દર્શન આદિની વાત કરશે, ઇટ ઓલ રિલેટેડ ટુ શ્રદ્ધા. ઇટ્સ અ લિટલ કન્ફ્યુઝિંગ, પણ એને દર્શન ગુણ સાથે કઈ સંબંધ નથી. ક્લિયર? હા, યસ. એ તો તમે બહુ એડવાન્સ પહોંચી ગયા જ્ઞાન. હા, દેટ ઇઝ શુડ ના નોલેજ, કેમ કે તમે અહીંયા બેઠા બેઠા છોકરાઓને વિઝ્યુઅલાઇઝ કરી લીધા, વિચ ઇઝ નોટ ઇવન વિઝિબલ. તો અવાજ થી છોકરાઓ પર પહોંચી જવું, દેટ ઇઝ શુડ ના. તો સૌથી પહેલા તો એક કંઈક થયું, જયારે કંઈક છે, પછી આ શું છે, મતલબ આ કંઈક ઘોંઘાટ જેવું લાગે છે, આ શેનો ઘોંઘાટ છે? તો કંઈક છે દર્શન, અચક્ષુ દર્શન. ઘોંઘાટ જેવું લાગે છે અવગ્રહ. આ શું ઘોંઘાટ છે? ઈહા. અરે આ તો બાજુમાં છોકરાઓનો ઘોંઘાટ લાગે છે. અરે આ છોકરાઓ એટલે આપણા પાઠશાળાના છોકરાઓ? શુદ્ધ નહીં, એ પાઠશાળા પર પહોંચી છે. શુદ્ધ જ્ઞાન, ધારણા નથી. ધારણાને તમે જેવી રીતના ધારણામાં બેસેલું છે ઓલરેડી પહેલાનું, કે આવી રીતના છોકરાઓ ઘોંઘાટ કરે, એને તમે હમણાં સાથે કોરિલેટ કર્યું, એને પ્રત્યે વિજ્ઞાન છે. એમાં પછી વાત છે કે કઈ પહેલાનું ધારણાની વસ્તુ હતી, એને વર્તમાનના જ્ઞાન સાથે કોરિલેટ કરી, એને પ્રત્યે વિજ્ઞાન છે. પણ એ મતિ જ્ઞાન નો એક ભેદ છે. ઓપ્શનલ છે, વેરી ગુડ, યસ, ઇટ ઇઝ ઓપ્શનલ. સિક્વન્સમાં થાય છે ઓલવેઝ, એટલે ઇટ કમ્સ ઓલવેઝ ફોર, પણ ઇટ ઇઝ એન ઓપ્શનલ જ્ઞાન. હાય અથવા નો પણ થાય, યુ કેન ડાયરેક્ટલી જમ્પ ફ્રોમ અવાય ટુ શુદ્ધ જ્ઞાન, ઓર યુ મે ઇવન ડાયરેક્ટલી જમ્પ ફ્રોમ ઈહા ટુ અનધર દર્શન. કે હજી તો તમારું પત્યું નહીં, કંઈક ઈહા થયો અને સમથિંગ એલ્સ કેમ અપ, સો યુ ડ્રોપ ધીસ આઈડિયા એન્ડ યુ સ્ટાર્ટેડ ટેકિંગ સમથિંગ. ચાલો એવું થઈ શકે. हाँ जो आपने केवल दर्शन सुधी वाँची हमें क्वेश्चन 158 दर्शन उपयोग क्यारे थाय छे दर्शन उपयोग छठमर जीव ने ज्ञान नी पहला थाय अने केवड़ी ज्ञान ने केवल ज्ञानी ने ज्ञान नी साथे बराबर आ आपणे बधुं जोयुं हवे मति ज्ञान ना केटला भेद छे तो मति ज्ञान ना पांच भेद छे मति ज्ञान शुद्ध ज्ञान अवधि ज्ञान मनोपर्य ज्ञान बराबर પણ ઇફ યુ રિમેમ્બર આપણે શાસ્ત્રમાં વાંચ્યું કે કેટલા ભેદ છે આઠ ભેદ વાંચ્યું ને ચતુર અષ્ટ ચતુર્ભેદ એવું કઈ વાંચ્યું કે દર્શન ના તો ચાર આપણે જોયા ચતુર અને અવિજ્ઞાન જ્ઞાન ના તો આઠ કીધા અષ્ટ કીધું અહીંયા તો પાંચ જ થયા બીજા ત્રણ વેરી ગુડ સી મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન ને અવધિ જ્ઞાન આ ત્રણ જ્ઞાન જે છે મતિ અવધિ અને શુદ્ધ જ્ઞાન એ ત્રણ જ્ઞાન સમ્યક દ્રષ્ટિને પણ હોય શકે મિથ્યા દ્રષ્ટિને પણ હોય શકે વેરેજ મનોપર્યાય જ્ઞાન અને કેવલ જ્ઞાન એ ઓલવેઝ સમ્યક દ્રષ્ટિ જીવને જ હોય એટલે એમાં બે ભેદ નથી એમાં તો જે કીધું એ સમ્યક દ્રષ્ટિ માટે છે પણ જે બાકીના ત્રણ જ્ઞાન છે એ સમ્યક દ્રષ્ટિને જો હોય તો એને કુ કહી દે કુ એટલે રોંગ તો રોંગ મતિ જ્ઞાન રોંગ શુદ્ધ જ્ઞાન રોંગ અવધિ જ્ઞાન કુમતિ કુશુદ્ધ કુ બરાબર જો જ્ઞાન હોય તો નિત્ય એક રૂપ જ હોય છે સી ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ આપણે જ્ઞાન ના કેટલા ભેદ કીધા પાંચ અથવા આઠ પણ એકચ્યુઅલી તો જ્ઞાન નો કોઈ ભેદ જ નથી સમજો કે જેવી રીતના આપણી પાસે એક બોટલ ફૂલ ઓફ માર્બલ્સ છે આપણે જો રમીએ ને એ બોટલ ફૂલ ઓફ માર્બલ્સ છે હા રમ્યો છે કે નહીં ક્યારે માર્બલ્સ છે વેરી ગુડ તો એમાં અમુક ટ્રાન્સપરન્ટ હોય અમુક બ્લેક કલર ના હોય અમુક વ્હાઈટ કલર ના હોય છે ને બધું બોટલ કલર છે હવે સમજો કે આપણે એમાં ભેદ પાડવા હોય કે વ્હાઈટ કેટલા તો 10 કે 25 જે પણ એટલે બ્લેક કેટલા તો 50 અને ઓલા સાદા ટ્રાન્સપરન્ટ કેટલા તો 100 બરાબર એવી રીતના અંદર ભેદ પાડવામાં આવે બાકી ઘણી રીતે જુઓ તો બોટલ ફૂલ ઓફ માર્બલ બધા સેમ જ છે ને એક જ આખી એક જ કેટેગરીમાં આવે છે એવી રીતે જ્ઞાનમાં તમે જુઓ તો જ્ઞાન તો આખું એક અખંડ છે એ કેવળ જ્ઞાન કહેતા એની અંદર બધા જ જ્ઞાન આવી જાય છે ખ્યાલ એની અંદર બધા જ જ્ઞાન આવી જાય હવે જે કેવળી ભગવાન નથી જે લિમિટેડ જ્ઞાન વાળા છે આપણા જેવા જીવ એને જ્ઞાનમાં જાણવાનો ક્રમ પડે છે ને તો પહેલા અવગ્રહ થયું પછી યાદ આવ્યું પછી અવાજ કેવળ જ્ઞાની તો બધું એક સાથે થઈ ગયું ખ્યાલ આવે છે હવે જે લિમિટેડ જ્ઞાની છે એને આવી રીતના ક્રમ પડે છે અથવા એને જ્ઞાનમાં પણ જાણવામાં જુદા જુદા પ્રકાર જોવામાં આવે છે જેવી અવધિ જ્ઞાન ખાલી પુસ્તકને જ જાણે મનોપર્યાય જ્ઞાન છે તો એ ખાલી કોઈના મનના વિચારોને જ જાણે છે અથવા મતિશુદ્ધ જ્ઞાન છે તો એ કુદરત ને જાણે છે જીવ ને જાણે બધા તો આવી રીતના એક જ જ્ઞાન માં ભેદ પાડવામાં આવે ટેકનિકલી તો જ્ઞાન એક જ છે કેવળ જ્ઞાન જરૂરી ખ્યાલ આવે છે જ્ઞાન ગુણ તો નિત્ય એક રૂપ જ હોય છે પણ તેના સમ્યક પર્યાયમાં પાંચ ભેદ છે તો મતિશુદ્ધ અવધિ મનપર્યાય કેવળ એ પાંચ જ સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાન માં ત્રણ ભેદ છે કુમતિ કુશુદ્ધ કુ અવધિ બરાબર તો જો આવી રીતના આપણે સમરી આજે શું જોયું આપણે કુ અવધિ એટલે અવધિ જ્ઞાનમાં વિભંગ જ્ઞાન જેવી રીતના કે નારકી જીવો હોય છે અથવા દેવગતિના જીવો હોય દરેકે દરેક નારકીને દરેકે દરેક દેવગતિના જીવને અવધિ જ્ઞાન છે હવે નારકી જીવો છે તો અવધિ જ્ઞાનથી જાણે છે કે અરે જો પહેલાના ભાવમાં આને મને આવી રીતના દુઃખ આપ્યું એટલે હવે હું એને દુઃખ આપું એમ કરીને આપસમાં લડાઈ કર્યા કરે એક કુ અવધિ એ અવધિ
થવું ભાવ
હા અવધિ કરું અવધિ કરું પણ એનો વપરાશ એનો યુઝ એ ખોટા કાર્ય પણ અને કરી લીધે જીવ મિથ્યા દ્રષ્ટિ છે એટલે જ્ઞાન મિથ્યા જ્ઞાન નામ પામે એ જીવ સમ્યક દ્રષ્ટિ થતા નારકીના જ અવધિ જ્ઞાન ને શું અવધિ જ્ઞાન કહેવાય ભાવ ને કારણે નથી ખરી રીતે ટેકનિકલી ડિફરન્શિએશન શ્રદ્ધામાં માન્યતાને કારણે છે જ્યાં માન્યતા સાચી થઈ ત્યાં એ જ્ઞાન ને સુઅવધિ જ્ઞાન કહેવામાં આવે છે કેમકે મોક્ષ માર્ગમાં આપણું પ્રયોજન શું છે? સુખી થવું. સુખી થવા માટે જ્યાં પોતાને આત્મા માને છે તો ત્યાં એની બધી જ વસ્તુ તું કહેવાય છે, તું અવધિ, તું મનોપર્યાય હાથમાં. અને જ્યાં પોતાના આત્માને ખોટો માને એટલે એને જાણતો જ નથી ને શરીર આદિને પોતાનું માને છે, તો બધા જ્ઞાનને પણ કુઅવધિ જ્ઞાન કહેવાય. મનુષ્ય પર્યાયમાં કુઅવધિ જ્ઞાન લગભગ નથી, ખોટું જ નથી એમ સમજો ને. કેમ કે એ ગુણ પર્યાય એ જ્યાં કોઈ સમ્યક દ્રષ્ટિ મુનિરાજ આદિ છે એને પોતાના સાધનાની ને જ્ઞાનની વિશેષતામાં અવધિ જ્ઞાન પ્રગટ થાય, બાકી મનુષ્યને જનરલી ઓછું નથી અવધિ જ્ઞાન. જાતિ સ્મરણ જ્ઞાન એ મતિ જ્ઞાન નો એક ભેદ છે, અવધિ નો નહીં મતિ જ્ઞાન નો એક ભેદ છે. તો આપણે શું જોયું અત્યાર સુધી? આપણે લક્ષણ જોયા, જ્ઞાન નું લક્ષણ જોયું બરાબર, એમાંથી આપણે દર્શન ઉપયોગ જ્ઞાનોપયોગમાં આવ્યા, દર્શન ના ચાર ભેદ જોયા, અને જ્ઞાન માંથી આપણે ખાલી મતિ જ્ઞાન જ જોયું, બાકીના જોવાના આપણા બાકી બરાબર. એ આપણે નેક્સ્ટ ટાઈમ
જીનવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલો તો વાણી મસ્તક નમો સદા દે તું.
બોલો જીનવાણી માતનો.